એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્રની આ વિશેષ જ્ઞાન ગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને તેના લેખકના વિચારોમાં ઊંડા ઉતરવાના છીએ જેમણે માત્ર અમેરિકા જ નહીં પણ આખી દુનિયામાં ન્યાય અને માનવતાની લડતને એક નવી જ દિશા આપી.
હા બિલકુલ,
આપણે વાત કરી રહ્યા છીએ રેવરેન્ડ ડોક્ટર માર્ટિન લ્યુથર કિંગ જુનિયર દ્વારા લખાયેલા પુસ્તક સ્ટ્રેન્થ ટુ લવ, એટલે કે પ્રેમની શક્તિ વિશે. અને આ કોઈ તમે જાણો છો સામાન્ય પુસ્તક નથી.
ના ના, બિલકુલ નહીં.
પણ એમના પ્રવચનોનો સંગ્રહ છે જે સીધા એમના હૃદયમાંથી, એમના અનુભવમાંથી આવ્યા છે.
ખરેખર ડોક્ટર કિંગ એમનું નામ જ કાફી છે. 20મી સદીના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયેલું નામ. તેઓ માત્ર એક બેપ્ટિસ્ટ મંત્રી નહોતા, એક ઊંડા ચિંતક હતા, કુશળ ધર્મશાસ્ત્રી અને અમેરિકન નાગરિક અધિકાર ચળવળના કહી શકાય કે મુખ્ય પ્રણેતા હતા.
અને એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિ પણ જબરદસ્ત હતી, નહીં?
હા, એ જાણવું રસપ્રદ છે કે એમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી સિસ્ટમેટિક થિયોલોજીમાં પીએચડી કરી હતી.
સિસ્ટમેટિક થિયોલોજી એટલે શું? બરાબર,
એટલે ખ્રિસ્તી માન્યતાઓનો એકદમ વ્યવસ્થિત, તાર્કિક અને ઊંડાણપૂર્વકનો અભ્યાસ. અને આ બૌદ્ધિક કઠોરતા એમના વિચારોમાં અને એમના કામમાં સ્પષ્ટ દેખાય છે.
અને તમે કહ્યું એમ આ પુસ્તક સ્ટ્રેન્થ ટુ લવ એમના પ્રવચનોનો સંગ્રહ છે, એટલે એ જીવંત શબ્દો છે એમના સમુદાયને સંબોધીને કહેવાયેલા.
બરાબર.
અને મને લાગે છે કે જે મુખ્ય સવાલ આ પુસ્તક ઉઠાવે છે અને જે આજે પણ એટલો જ મહત્વનો છે તે એ છે કે સંઘર્ષ અને અન્યાયથી ભરેલી આ દુનિયામાં શું પ્રેમ ખરેખર પરિવર્તન લાવી શકે? એ એક વ્યવહારુ સાધન છે કે પછી ખાલી એક આદર્શ કલ્પના?
બહુ મોટો સવાલ છે અને આ પુસ્તક એનો જવાબ આપવાનો પ્રયાસ કરે છે. એ શીખવે છે કે અત્યાચાર અને અન્યાય સામે કેવી રીતે લડવું, નફરત કે હિંસાનો ભોગ બન્યા વગર, પણ પ્રેમ અને અહિંસાના માર્ગે.
અને એમાં ડોક્ટર કિંગના બંને પાસા દેખાય છે, ખરું ને? એક પાદરી તરીકેની એમની આધ્યાત્મિક ઊંડાઈ
અને બીજી તરફ એક સામાજિક યોદ્ધા તરીકેનો એમનો સંઘર્ષ. હા, આ બંનેનું મિશ્રણ એમના શબ્દોને અસાધારણ પ્રામાણિકતા આપે છે, એક નૈતિક બળ આપે છે.
ચાલો તો પછી ડોક્ટર કિંગના જીવન અને આ પુસ્તકના વિચારોની સફર પર થોડા વધુ ઊંડા ઉતરીએ. એમની શરૂઆત ક્યાંથી થઈ? એમના પર કોનો પ્રભાવ હતો?
તો એમનો ઉછેર એટલાન્ટા જ્યોર્જિયામાં થયો, એક ધાર્મિક પરિવારમાં. એમના પિતા પણ પાદરી હતા, એટલે ઈસુ ખ્રિસ્તના ઉપદેશો, ખાસ કરીને પ્રેમ અને કરુણાનો સંદેશ, એ તો એમનામાં ઊંડે સુધી ઉતરેલો હતો.
અને ગાંધીજીનો પ્રભાવ, એમના વિશે પણ ઘણું લખાયું છે.
હા ચોક્કસ, એમણે મહાત્મા ગાંધીના અહિંસક સત્યાગ્રહનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો, સાથે સાથે પશ્ચિમી તત્વજ્ઞાન પણ ભણ્યા, એટલે આ બધા પ્રભાવોનું એક અનોખું મિશ્રણ એમનામાં હતું.
એટલે એમ કહી શકાય કે ઈસુ પાસેથી નૈતિક આધાર મળ્યો, ગાંધીજી પાસેથી એને અમલમાં મૂકવાની પદ્ધતિ મળી.
બરાબર, મોટા પાયે સામાજિક પરિવર્તન માટેની પદ્ધતિ અને પશ્ચિમી તત્વજ્ઞાનમાંથી તાર્કિક દ્રષ્ટિ મળી. એટલે જ સ્ટ્રેન્થ ટુ લવ ખાલી ભાવનાત્મક નથી પણ બૌદ્ધિક અને આધ્યાત્મિક રીતે પણ ઘણું ઊંડું છે અને એમના અનુભવોમાંથી ઘડાયેલું છે.
અને એ અનુભવો પણ કેવા? સામાન્ય નહોતા. એમનો ઉદય અને સંઘર્ષ ખરેખર અસાધારણ હતા. પેલી મોન્ટગોમરી બસ બહિષ્કારની ઘટના 1955માં રોઝા પાર્ક્સ પછી.
હા, એનું નેતૃત્વ એમણે કર્યું. 381 દિવસનો અહિંસક સંઘર્ષ એણે એમને રાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાઈ દીધી.
અને પછી તો SCLCની સ્થાપના.
હા, 1957માં સદન ક્રિશ્ચિયન લીડરશિપ કોન્ફરન્સ, એના પ્રમુખ બન્યા, આંદોલનને સંગઠિત કર્યું અને પછી 1963ની માર્ચ ઓન વોશિંગ્ટન, જ્યાં પેલું અમર ભાષણ આપ્યું, આઈ હેવ અ ડ્રીમ.
એ તો ઇતિહાસ બની ગયું.
પણ આ બધું સહેલું નહોતું. સતત ધમકીઓ, હુમલા, વારંવાર જેલમાં જવાનું.
અને મહત્વની વાત એ છે જે તમે પહેલાં કહ્યું કે સ્ટ્રેન્થ ટુ લવના ઘણા પ્રવચનો આ જ સંઘર્ષના સમયમાં લખાયા, ક્યારેક જેલની કોટડીમાં પણ.
બરાબર, એનાથી શબ્દોમાં એક અલગ જ તાકાત આવે છે. આ કોઈ આરામ ખુરશીના સિદ્ધાંતો નથી, આ તો જીવનની ભઠ્ઠીમાં તપેલા વિચારો છે.
અને આ સંઘર્ષનું જ પરિણામ કદાચ 1964માં નોબલ શાંતિ પુરસ્કાર, માત્ર 35 વર્ષની ઉંમરે.
હા, તે સમયે સૌથી યુવા હતા આ પુરસ્કાર મેળવનારા. એમનો વારસો આજે પણ જીવે છે અને એ મુખ્યત્વે એમના વિચારોમાં ધબકે છે, જે આ પુસ્તકમાં છે. અહિંસા, અગાપે પ્રેમ, પેલું પ્રેમાળ સમુદાય, બિલવડ કમ્યુનિટીનું સ્વપ્ન.
અને સમાજની ત્રણ મોટી બદીઓ સામે એમનો અવાજ, જાતિવાદ, ભૌતિકવાદ અને સૈન્યવાદ.
હા, અને પુસ્તકમાં એક પ્રકરણ છે પિલગ્રિમેજ ટુ નોન વાયલન્સ, એટલે કે અહિંસા તરફની યાત્રા. એમાં એ પોતે વર્ણવે છે કે એ કેવી રીતે આ સિદ્ધાંત સુધી પહોંચ્યા. એ કોઈ રાતોરાત આવેલો વિચાર નહોતો.
એક આખી બૌદ્ધિક અને આધ્યાત્મિક યાત્રા હતી.
બરાબર. તો ચાલો હવે આ ફિલોસોફીના મૂળ તત્વોમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. આ પુસ્તકનો એકદમ કેન્દ્રનો વિચાર શું છે?
મને લાગે છે બધું જ પેલો અગાપે પ્રેમ શબ્દની આસપાસ ફરે છે. ડોક્ટર કિંગ આ ગ્રીક શબ્દ વાપરે છે.
હા, અગાપે, નિસ્વાર્થ, બિનશરતી પ્રેમ, સર્જનાત્મક સદ્ભાવના પર આધારિત. આ રોમેન્ટિક પ્રેમ, ઇરોસ કે મિત્રતા, ફિલિયા જેવો નથી. આ એક સભાન નિર્ણય છે, બીજાના ભલા માટેની પ્રતિબદ્ધતા, ભલે એ વ્યક્તિ આપણને ન ગમતી હોય.
એટલે કે દુશ્મન માટે પણ?
હા, દુશ્મન માટે પણ. ડોક્ટર કિંગ ભાર મૂકીને કહે છે કે આ પ્રેમ નબળાઈ નથી, પણ માનવતા પાસે રહેલું સૌથી શક્તિશાળી અને હિંમતવાન બળ છે.
અને આજ અગાપે પ્રેમ અહિંસાનું પાયો બને છે, ખરું ને?
ચોક્કસ. ડોક્ટર કિંગ સ્પષ્ટ કરે છે કે અહિંસા એટલે ચૂપચાપ સહન કરવું એવું નથી. એ નિષ્ક્રિયતા નથી, કાયરતા નથી, ઉલટું એ અન્યાય સામેનો સક્રિય, આધ્યાત્મિક અને નૈતિક પ્રતિકાર છે. એમણે તો કહ્યું છે કે એ એક એવી તલવાર છે જે ઘા કરે છે પણ રૂજાવે છે.
વાહ, શું સરસ સરખામણી છે.
કારણ કે હિંસા તો ફક્ત વિનાશ લાવે છે, નફરતનું ચક્ર ચાલુ રાખે છે, જ્યારે અહિંસા સમાધાન માટે, સંબંધો સુધારવા માટેનો રસ્તો ખોલે છે. એટલે એ નૈતિક રીતે તો સારું છે જ, પણ લાંબા ગાળે વ્યૂહાત્મક રીતે પણ વધુ અસરકારક છે.
આ ખરેખર ક્રાંતિકારી વિચાર છે. અને આની સાથે જોડાયેલો બીજો એક મહત્વનો વિચાર, કઠોર મન અને કોમળ હૃદય. આનો શું મતલબ?
આ ડોક્ટર કિંગના સૌથી ઊંડા અને સંતુલિત વિચારોમાંથી એક છે. એ કહે છે કે સંપૂર્ણ વ્યક્તિ બનવા માટે આ બંને ગુણ જોઈએ. કઠોર મન એટલે એકદમ તીક્ષ્ણ વિવેચનાત્મક વિચારશક્તિ, એવી બુદ્ધિ જે સાચું ખોટું પારખી શકે, જે પ્રચાર કે લાગણી વેળામાં ન તણાય, જે વાસ્તવિકતાનું સ્પષ્ટ વિશ્લેષણ કરે.
અને કોમળ હૃદય?
અને કોમળ હૃદય એટલે કરુણા, સહાનુભૂતિ, બીજાના દુઃખને સમજવાની ક્ષમતા, સમગ્ર માનવતા માટે પ્રેમ અને ચિંતા. ડોક્ટર કિંગ ચેતવે છે કે જો ખાલી મન કઠોર હોય પણ હૃદય કઠણ હોય તો માણસ ક્રૂર બની જાય, અને જો ખાલી હૃદય કોમળ હોય પણ મન નરમ હોય તો માણસ લાગણીશીલ, અવ્યવહારુ બની જાય, સહેલાઈથી ભટકી જાય.
એટલે બેલેન્સ જરૂરી છે.
હા, સંતુલન. એમણે ઈસુના શબ્દો પણ ટાંક્યા છે, સર્પ જેવા બુદ્ધિમાન અને કબૂતર જેવા નિષ્કપટ બનો. ન્યાય માટેની લડાઈમાં આ સંતુલન ખૂબ જરૂરી છે.
જાણે એક સર્જન જેવું, ચોકસાઈ પણ જોઈએ અને સંવેદના પણ. અને આ કોમળ હૃદય જ ક્ષમા કરી શકે નહીં. ક્ષમા વિશે પણ પુસ્તકમાં વાત છે.
હા, બહુ અગત્યની વાત છે. ડોક્ટર કિંગ માટે ક્ષમા કોઈ એકવારનું કામ નથી, પણ એક સ્થાયી વલણ છે, જીવન જીવવાની રીત. એ સમજાવે છે કે ક્ષમા એટલે ભૂલી જવું એવું નથી, પણ નફરત અને બદલાની ભાવનામાંથી મુક્ત થવું.
એ ચક્ર તોડવા માટે.
બરાબર. એ નફરતના દુષ્ટ ચક્રને તોડવા માટે જરૂરી છે. અને ક્ષમા ખાલી બીજાને જ નહીં, ક્ષમા કરનારને પણ મુક્ત કરે છે. કારણ કે નફરત રાખવી એ પોતાના પર જ બોજ રાખવા જેવું છે. સંબંધો સુધારવા માટે ક્ષમા પહેલું પગથિયું છે.
તો આ બધા સિદ્ધાંતો, અગાપે પ્રેમ, અહિંસા, કઠોર મન, કોમળ હૃદય, ક્ષમા, આ બધાનું અંતિમ લક્ષ્ય શું હતું? ડોક્ટર કિંગ કેવા સમાજની કલ્પના કરતા હતા?
એમનો અંતિમ ધ્યેય હતો પ્રેમાળ સમુદાય, બિલવડ કમ્યુનિટીની સ્થાપના. આ ખાલી જાતિવાદ કે ભેદભાવનો અંત નથી, પણ એનાથી આગળની વાત છે. એક સકારાત્મક દૃષ્ટિ છે.
કેવો સમાજ?
એક એવો સમાજ જ્યાં ન્યાય હોય, બધાને સમાન તક મળે, દરેક વ્યક્તિ માટે આદર અને પ્રેમ હોય, જ્યાં ગરીબી, ભૂખમરો, બેઘરતા ન હોય, આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ અને ભાઈચારો હોય. આ એક આદર્શ લાગે, પણ ડોક્ટર કિંગ માનતા હતા કે આ ધ્યેય પ્રાપ્ત કરવા યોગ્ય છે, એના માટે સતત પ્રયત્ન કરવો જોઈએ.
અને આ પ્રેમાળ સમુદાયનો વિચાર એમના એ વિશ્વાસ પર આધારિત છે કે આપણે સૌ એકબીજા સાથે જોડાયેલા છીએ. પેલું એમનું વાક્ય છે ને, ભાગ્યના એક જ વસ્ત્રમાં ગૂંથાયેલા છીએ.
હા, જે એકને અસર કરે છે તે આડકતરી રીતે બધાને અસર કરે છે. અને પેલું બીજું પ્રખ્યાત વાક્ય, ગમે ત્યાં અન્યાય એ બધે ન્યાય માટે ખતરો છે.
આ વિચાર જ આપણને બધાને એકબીજા માટે જવાબદાર બનાવે છે.
બરાબર. અને આટલા સંઘર્ષ છતાં ડોક્ટર કિંગના વિચારોમાં હંમેશા એક ઊંડી આશા રહેતી. એમને દ્રઢ વિશ્વાસ હતો કે બ્રહ્માંડનો નૈતિક પક્ષ છે, ઇતિહાસનો ઝોક અંતે ન્યાય તરફ છે.
પેલું વાક્ય, ધી આર્ક ઓફ ધ મોરલ યુનિવર્સ ઇઝ લોંગ બટ ઇટ બેન્ડ્સ ટુવર્ડ્સ જસ્ટિસ.
હા, નૈતિક બ્રહ્માંડનો માર્ગ લાંબો છે પણ તે અંતે ન્યાય તરફ વળે છે. આ કોઈ નિષ્ક્રિય આશાવાદ નહોતો, પણ સક્રિય સંઘર્ષ માટે પ્રેરણા અને બળ આપતો વિશ્વાસ હતો કે સત્ય અને ન્યાયનો જ અંતિમ વિજય થશે.
વાહ, આ ફિલોસોફી ખરેખર પ્રભાવશાળી છે. હવે પુસ્તકના કેટલાક એવા મુખ્ય બિંદુઓ પર વાત કરીએ જે ખરેખર વાચકને વિચારતા કરી દે, કદાચ પરિવર્તન પણ લાવી શકે. મને લાગે છે કે પહેલો અને સૌથી પડકારજનક વિચાર છે, તમારા દુશ્મનોને પ્રેમ કરો. શું આ ખરેખર શક્ય છે? કોઈ કેવી રીતે કરી શકે?
આ પુસ્તકનો અને ડોક્ટર કિંગના ઉપદેશનો કદાચ સૌથી ક્રાંતિકારી અને સૌથી અઘરો ભાગ છે. પણ એ આને ખાલી આદર્શ તરીકે નથી મૂકતા, એને વ્યવહારુ બનાવવાના કારણો અને રીતો પણ સમજાવે છે.
જેમ કે,
પહેલું, એ કહે છે કે દુશ્મનોને પ્રેમ કરવાની શરૂઆત પોતાની જાતને તપાસવાથી કરો. શું મારા વર્તનમાં કોઈ ખામી છે જેના કારણે આ દુશ્મનાવટ છે? બીજું, દરેક વ્યક્તિમાં ગમે તેટલો ખરાબ લાગે, કંઈક સારું તત્વ તો હોય જ છે, એને ઓળખવાનો પ્રયાસ કરો.
અને ત્રીજું,
એની અંદરની સારપને જગાડવાનો પ્રયાસ, એની સમજણ અને સદ્ભાવના જીતવાનો પ્રયાસ. અહીં ફરી પેલો અગાપે પ્રેમ આવે છે. આ લાગણી નથી, પણ દુશ્મનના કલ્યાણ માટેની સભાન પ્રતિબદ્ધતા છે.
નાગરિક અધિકાર ચળવળમાં આનો અમલ કેવી રીતે થયો?
કાર્યકરોએ આનો અમલ કરવાનો પ્રયત્ન કર્યો. જ્યારે એમને ગાળો દેવાતી, માર મારવામાં આવતો, ત્યારે પણ તેઓ શાંત રહ્યા અને પ્રેમનો સંદેશ આપતા રહ્યા. આ અકલ્પનીય હિંમત હતી.
સમજાયું. આ ખરેખર ઊંડી વાત છે. બીજું પરિવર્તનકારી બિંદુ જે આપણે ચર્ચ્યું, કઠોર મન અને કોમળ હૃદયનું સંયોજન. આ વિચાર શા માટે આટલું કેન્દ્રવર્તી છે?
કારણ કે તે આપણને બે અંતિમોથી બચાવે છે. કાં તો આપણે અતાર્કિક રીતે લાગણીશીલ હોઈએ, નરમ મન, અથવા તો લાગણી શૂન્ય અને કઠોર, કઠણ હૃદય. ડોક્ટર કિંગ કહે છે કે સામાજિક અન્યાય સામે લડવા અને સંતુલિત જીવન જીવવા બંનેની જરૂર છે.
એટલે કે વિચારવા માટે કઠોર મન.
હા, સત્ય સમજવા, યોજના બનાવવા, ટીકાત્મક રીતે વિચારવા અને લોકોના દુઃખને સમજવા, એમની સાથે જોડાવા, કરુણા રાખવા માટે કોમળ હૃદય. જો ખાલી બુદ્ધિ હોય અને પ્રેમ ન હોય તો જ્ઞાન ઘમંડ બની જાય, અને ખાલી પ્રેમ હોય પણ બુદ્ધિ ન હોય તો સારા ઈરાદા પણ બિન અસરકારક રહી જાય.
આ સંતુલન જાળવવું એ જ સાચી શાણ પણ છે.
બરાબર. અને આ જીવનભરની સાધના છે, ખાસ કરીને સંઘર્ષના સમયમાં.
અને ત્રીજું પરિવર્તનકારી બિંદુ જે ડોક્ટર કિંગના પોતાના જીવન સાથે જોડાયેલું છે, તે અહિંસા તરફની યાત્રા. આ બતાવે છે કે એમના માટે અહિંસા કોઈ રેડીમેડ ફોર્મ્યુલા નહોતી.
બિલકુલ. પુસ્તકમાં અને બીજે એમણે લખ્યું છે કે શરૂઆતમાં એ પણ હિંસાના ઉપયોગ વિશે વિચારતા હતા, પણ ઈસુનો પ્રેમ સંદેશ અને ખાસ કરીને ગાંધીજીના જીવન અને કાર્યના ઊંડા અભ્યાસે એમને ખાતરી કરાવી કે અહિંસા જ શ્રેષ્ઠ અને સૌથી શક્તિશાળી માર્ગ છે.
ગાંધીજીએ પ્રેક્ટિકલ રસ્તો બતાવ્યો.
હા, પ્રેમના સિદ્ધાંતને વ્યક્તિગત સ્તરથી ઉપર ઉઠાવીને સામાજિક અને રાજનીતિય પરિવર્તન માટે કેવી રીતે વાપરવો એ બતાવ્યું. ડોક્ટર કિંગની આ યાત્રા શીખવે છે કે ઊંડા સિદ્ધાંતો એકાએક નથી આવતા, પણ અભ્યાસ, ચિંતન અને અનુભવથી વિકસે છે. એમની બૌદ્ધિક પ્રામાણિકતા અહીં દેખાય છે.
આ વિચારો ખરેખર ગહન છે અને આપણને આપણા જીવન વિશે પણ વિચારવા પ્રેરે છે. તો હવે આ પુસ્તકમાંથી મળતા માનવીય બોધપાઠ શું છે? ડોક્ટર કિંગનો સંઘર્ષ ભલે ઐતિહાસિક હોય, પણ આપણે એમાંથી આજે શું શીખી શકીએ?
ઘણું બધું. ભલે આપણો સંઘર્ષ નાગરિક અધિકાર જેવો મોટો ન હોય, પણ આપણે બધા જીવનમાં ક્યારેક ને ક્યારેક અન્યાય, ભેદભાવ, નિરાશા, ગુસ્સાનો સામનો કરીએ છીએ. ડૉક્ટર કિંગનું જીવન આપણને શીખવે છે કે આવા સમયે નૈતિક હિંમત કેવી રીતે રાખવી.
નફરતનો જવાબ પ્રેમથી આપવો એ બહુ અઘરું છે.
અઘરું છે પણ જરૂરી છે. ક્ષમા આપવી અને મેળવવી કેટલી મુશ્કેલ છતાં મુક્તિદાયક છે. આ બધા સાર્વત્રિક માનવ અનુભવો છે અને સ્ટ્રેન્થ ટુ લવ એના માટે એક માર્ગદર્શિકા જેવું છે.
પુસ્તકમાં બિન અર્જિત પીડા, અનઅર્ન્ડ સફરિંગની વાત છે, વગર વાંકે સહન કરવું પડતું દુઃખ. ડૉક્ટર કિંગ માનતા હતા કે એમાં પણ એક ઉદ્ધારક શક્તિ છે. આ સમજવું થોડું અઘરું છે.
આ જટિલ મુદ્દો છે. ડૉક્ટર કિંગનો મત એ હતો કે જ્યારે કોઈ વ્યક્તિ અન્યાયનો ભોગ બને અને હિંસા કે કડવાશથી જવાબ આપવાને બદલે ગૌરવ, પ્રેમ અને અહિંસાથી એ પીડા સહન કરે તો એ કાર્ય પોતે જ એક શક્તિશાળી સંદેશ બની જાય છે.
કેવી રીતે?
એ જોનારની અંતરાત્માને ઢંઢોળી શકે છે, દમન કરનારના હૃદયમાં પણ પરિવર્તન લાવી શકે છે, અને વ્યક્તિગત સ્તરે પણ મુશ્કેલીઓનો સામનો હકારાત્મક રીતે કરવાથી આપણે વધુ મજબૂત, વધુ સહાનુભૂતિશીલ બનીએ છીએ. અલબત્ત આનો અર્થ પીડાને આમંત્રણ આપવાનું નથી, પણ જ્યારે આવે ત્યારે રચનાત્મક પ્રતિભાવ આપવાનો છે.
અને પેલું કઠોર મન, કોમળ હૃદયનું સંતુલન એ આપણા રોજિંદા જીવનમાં કઈ રીતે કામ લાગે, ઓફિસમાં, ઘરમાં?
એ તો સતત કામ લાગે. ધારો કે ઓફિસમાં કોઈ સાથે મતભેદ થયો, શું આપણે ખાલી ગુસ્સે થઈ જઈએ, કઠણ હૃદય, કે પછી એટલા નરમ થઈ જઈએ કે આપણી વાત જ ન કહી શકીએ? નરમ મન, સાચો રસ્તો શું?
પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું.
હા, ઠંડા મગજથી વિશ્લેષણ કરવું, તર્કબદ્ધ રીતે આપણો મુદ્દો રજૂ કરવો, કઠોર મન, પણ સાથે સાથે સામેવાળાના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરવો, સહાનુભૂતિ રાખવી, કોમળ હૃદય. આ જ અભિગમ પરિવારમાં, મિત્રો સાથે પણ તંદુરસ્ત સંવાદ લાવી શકે.
અને છેલ્લે, ડૉક્ટર કિંગ પરિવર્તિત બિન અનુરૂપવાદી, ટ્રાન્સફોર્મ્ડ નોન કન્ફર્મિસ્ટ બનવાનું કહે છે. આજના સોશિયલ મીડિયાના યુગમાં આ કેટલું મહત્વનું છે, જ્યાં બધા એક સરખા દેખાવા માંગે છે.
અત્યંત મહત્વનું. સમાજ હંમેશા આપણને અમુક ચોકઠામાં ઢાળવાનો પ્રયાસ કરે છે. ઘણીવાર બહુમતીનો અભિપ્રાય કે પ્રચલિત રીત અન્યાયી હોઈ શકે. ડૉક્ટર કિંગ કહે છે કે આંધળું અનુકરણ ન કરો.
પણ પરિવર્તિત બિન અનુરૂપવાદી એટલે શું?
એટલે કે આપણો વિરોધ ખાલી નકારાત્મક ન હોવો જોઈએ, પણ પ્રેમ, રચનાત્મકતા અને ઉચ્ચ નૈતિક સિદ્ધાંતો પર આધારિત હોવો જોઈએ. જ્યારે લાગે કે કંઈક ખોટું છે, ત્યારે ન્યાય અને સત્ય માટે ઊભા રહેવાની હિંમત રાખવી, ભલે એ અપ્રિય હોય, ભલે આપણે એકલા પડી જઈએ, આ જ સાચી આંતરિક શક્તિ છે.
આ અદ્ભુત ચર્ચા રહી. અંત તરફ જતા, જો આપણે આ પુસ્તક અને ડૉક્ટર કિંગના જીવનમાંથી ત્રણ મુખ્ય તારણો કાઢવા હોય જે શ્રોતાઓ યાદ રાખી શકે, તો તે શું હશે?
ચોક્કસ. મને લાગે છે કે ત્રણ મુખ્ય તારણો આ રીતે કહી શકાય. પહેલું, ભાવનાત્મક સમજ. પ્રેમ અને ક્ષમામાં અકલ્પનીય શક્તિ છે. આ ખાલી મીઠી વાતો નથી, પણ નફરત અને હિંસાના ચક્રને તોડવાના વાસ્તવિક સાધનો છે. સાચો અગાપે પ્રેમ આંતરિક શાંતિ આપે છે અને સમાધાનનો માર્ગ ખોલે છે. એ નબળાઈ નથી, પણ સૌથી મોટી તાકાત છે.
બીજું, બૌદ્ધિક સમજ. અહિંસા એ નિષ્ક્રિયતા કે લાચારી નથી, એ અન્યાય સામે લડવાનો એક શક્તિશાળી, સક્રિય, સુયોજિત અને નૈતિક રીતે શ્રેષ્ઠ માર્ગ છે. એ દુશ્મનને નહીં, પણ દુશ્મનાવટને ખતમ કરવાનો પ્રયાસ છે. એ સંબંધોને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
અને ત્રીજું, સાર્વત્રિક સમજ. વ્યક્તિ કે સમાજના સાચા ચારિત્ર્યની કસોટી સુખના સમયમાં નહીં, પણ પડકાર અને સંઘર્ષના સમયમાં થાય છે. ન્યાય, સત્ય અને પ્રેમ માટે દ્રઢપણે ઊભા રહેવા માટે હિંમત જરૂરી છે, ભલે એ રસ્તો એકલો હોય, મુશ્કેલ હોય કે લોકપ્રિય ન હોય. આ જ સાચી પ્રેમની શક્તિ છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.